તારીખ 13/9/1998 થી તારીખ 19/9/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 145 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા અવાજ ફાટે છે.
અધિકાર બુદ્ધિ આપણે ક્યાં ઉભા છે એ વાત તો એને આવતી જ નથી, એટલે એમાં સ્વલક્ષ્મી પણ અભાવ છે. પરલક્ષ્મી તીવ્રતાને લીધે સ્વલક્ષ્મી પણ અભાવ છે. પરલક્ષ્મીને લઈને સત્સંગ નિષ્ફળ જાય, કેટલા બધાથી પણ નુકસાન એવું છે, ઘણા પ્રકારે નુકસાન છે. દોષ દ્રષ્ટિમાં પરલક્ષનો અપરાધ મોટો છે, પરરુચિ કેળવાય છે, આત્મરુચિને ઉત્પન્ન થવાનો આત્મકલ્યાણની ભાવના આવવાનો પરિણામ તો તમારી ભૂમિકામાં ન પકડાય એ બનવા જોઈએ. આત્મ કલ્યાણને જરૂરિયાત લાગવાની તો બહુ જરૂર છે. આત્મ કલ્યાણની જરૂરિયાત લાગે તો એમાંથી ભાવનાઓ એ બહુ જરૂરી છે. વારંવાર એ વિચારવું જોઈએ એની તને શું જરૂર છે, તને શું ઘસાની જરૂર છે. શરીર અને આત્મા ભિન્ન ભિન્ન પદાર્થ છે એ તો બહુ ખુલ્લી વાત છે. સામાન્ય માણસો પણ એ સમજે છે કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે ત્યારે જીવ એમાંથી જુદો થઈ જાય છે, ચાલ્યો જાય છે. તો જીવ ક્યાંક ચાલ્યો જાય છે, જીવ ચાલ્યો ગયો, જીવ યોગ્યો એમ સાધારણ માણસ પણ સમજીને બોલે છે. એના ઉપરથી આપણું શરીર અને આપણો આત્મા પણ જુદો છે. હું તમારી ભૂમિકામાં એ વિચારવું જરૂરી છે કે તારે શરીરનું કલ્યાણ કરવું છે, શરીરનું ઠીક પણ કરવું છે કે આત્માનું કલ્યાણ કરવું છે, આત્માનું ઠીક કરવું. શરીરને ગમે એટલું ઠીક રાખવા જાશો તમારા હાથની વાત નથી. એક પરમાણુ પણ આપણા કંટ્રોલમાં કરીને એ વસ્તુ સ્થિતિ નથી. વાળ કળામાંથી ધોળો થાય એમાં આપણું કઈ ચાલે નહીં, આપણે ઈચ્છીએ. રોગ થાય ત્યારે પણ શરીરના પરમાણુ આપણી ઈચ્છા વિરુદ્ધ જ પરિણમે છે, એ તો સ્પષ્ટ વાત. જયારે એક સ્પષ્ટ હકીકત છે કે જળ પરમાણુનું બનેલું શરીર આપણાથી નજીકમાં નજીક હોવા છતાં આપણો અધિકાર ચાલતો નથી એના ઉપર, આપણી ઈચ્છાનું કાંઈ ચાલતું નથી. તો વ્યર્થ પ્રયત્ન કરીને શું કરવાનો? આત્મશાંતિ જોઈએ છે તેને જ્યાં સુધી નક્કી નહીં થાય, એ વાત નક્કી નહીં થાય ત્યાં સુધી એ દિશામાં ભાવના જાગૃત નહીં થાય. પછી પરિણામ પકડાવા તો ત્યાર પછી ભાવનાવાળાને પકડા, ભાવના ઉભી ન થઈ ત્યાં સુધી પોતાના પરિણામ પકડવાની પરિસ્થિતિ હોતી જ નથી. ન પકડાય બનવા જોગ છે સ્વભાવિક. જેને જેને તીવ્ર દેહાત્મક બુદ્ધિ હોય એને પહેલા આ વિચારવું, આ પ્રકારે વિચારવું ઘટે છે. તમારો દૃષ્ટાંત છે પણ બીજા કોઈ પણ બધાને જે આત્મબુદ્ધિ જ્યાં તીવ્ર થતી હોય એને તો આ વિચારવું જોઈએ. શું જોઈએ છે? શરીરને સરખું રાખવું છે, કોઈને ખાઈ પીને શરીરને સરખું રાખવું છે, કોઈને બીજી રીતે, કોઈને ત્રીજી રીતે, કોઈને કસરત કરીને, કોઈને કેમ કરીને, કોઈને કેમ કરીને પરિણામ નહીં પકડી શકે. પરિણામ નહીં પકડી શકે તો પરિણામનો દોષ કાઢવાને કોઈ આગળની પરિસ્થિતિ ઊભી થવાની. દેહની ચિંતા કરી કરીને આત્માને નબળો પાડી દીધો છે, આત્માને ગાયો. એટલે હું આત્મા નબળો પડી ગયો, આત્માની શક્તિ હીણી થઈ ગઈ. અનંત વાર નિરોધમાં શક્તિ ઘટી ઘટી ઘટીને કેવો અશક્ત થયો, એકેન્દ્રિય થયો, બે ઇન્દ્રિય થયો, નકોડી ઇન્દ્રિય થયો. એ બધા રહેલી બેઠા છે. દેહની ચિંતા કરી કરીને આત્માને ઝીણો કરી નાખ્યો, નબળો પાડી દીધો. એકવાર હવે એવી તૈયારી કરે એમ કે છે કે ભલે આત્માને સશક્ત કરવા માટે દેહને ગાળો જાય તો ભલે પડી જાય, દેહ દુબળો પડી તો પડી જાય, દેહ અશક્ત થઈ જાય તો ભલે સુધરે નહીં. જે એકવાર પડી જવો હોય તો કાલ પડતો હોય તો ભલે આજ પડે, મેં શ્રીજીમાં રહેતા હતા, એક વાર એની ચર્ચા નીકળી હતી. આપણે ટ્રીટમેન્ટ માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, મુંબઈ જવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, ભાવનગર ફરવું જવું જોઈએ. શરીર કાલ પડતું હોય ભલે આજ પડે, મારે સંગત છોડવું ને. હૃદયનો જે પ્રસંગ બની ગયો અને મુંબઈ બધાના આગ્રહથી ગયા, ત્યાં દેહ છૂટી ગયો. જીવવું છે તે સોનગઢમાં ને મરવું છે તે સોનગઢમાં. એટલે કાલ શરીર છૂટતું હોય, આજ છૂટે એમને વાંધો નહીં. અમારે આ તીર્થક્ષેત્રની આ સાધના ભૂમિ અમારે છોડવી નથી, સાધના છોડવી નથી, સાધના ભૂમિ છોડવી નથી, અને કોઈ ડાક્ટર ફાક્ટરના ચક્કરમાં છોડવું નથી. શરીરની ચિંતા એટલી એટલી ઉપેક્ષા કરી નાખવી જોઈએ. આત્મકલ્યાણની ભાવનાપૂર્વક શરીરની ઉપેક્ષા કરવી જોઈએ, શરીરની બાબતમાં ઉદાસીન થવું જોઈએ. રાજા મહારાજા શ્રીમંત શેઠિયાઓ તાંબાની ભસ્મને, સોનાની ભસ્મને, મોતીની ભસ્મને, અબ્રસની ભસ્મને શરીર શક્તિ વધારવા માટે એક એક તોલાના હજારો રૂપિયા લાગે એવી કિંમતી દવાઓ ઘરે બનાવડાવીને ખાય. પછી બહારની બજારની હોય તો કંઈ ભેદભેદ થાય, નબળી દવા આવે. ઘરે ઔષધ ખાવા પહેલાં મૂળ વસ્તુ પોતે આપે, મારી સામે બનાવવું જોઈએ. એક સેકન્ડમાં પરમાણુ સાગરવાળા હતા, ભગવાન દાસજી શોભાલાલજી, એ જમાનાના કરોડપતિ હતા. ઘરે ઔષધશાળા હતી, દુર્ગો માટે વચ્ચે કોઈ ચિંતી દવા જોતી હતી તો મને માણસ મોકલ્યો કે ત્યાંથી આપણે લીધા હોય, એના ઘરે બને છે, એના ઘરે બનાવે છે. સાગર લેવા ગયા હતા, એક ખબર હતી કે એના ઘરે તમે આ બધી દવાઓ કિંમતી દવાઓ એના ઘરે બનાવે. એ શોભાલાલજી આવું લઠ જેવું શરીર હતું, અને નાના ભાઈ હતા એ પહેલાં ઉપડી ગયા. મોટા ભાઈ આવા દુબળા હતા અને ખખડી ગયેલા હતા વૃદ્ધ વસ્તુમાં, એ બેઠા રહ્યા, ઓલા ઉપડી ગયા નાની ઉંમરમાં. ઔષધ શાળાએ પડી રહીને ઔષધે પડ્યા રહ્યા, ને કરોડો રૂપિયા પડ્યા રહ્યા, બધું પડ્યું, કુટુંબ પરિવારે પડ્યા રહ્યું, ગરીબ મથું. તમે ગમે તેટલું શરીરને સાચવો, પોતાનું સાચવું સચવાય એ વસ્તુ સ્થિતિ છે જ નહીં. અશક્યને શક્ય કરવા મથે તો આકુલતાને દુઃખ સુધી બીજું કંઈ થાય. અભિપ્રાય નો પલટો દેખાઈ શકે નથી દેખાતો. દોષ નો ખ્યાલ આવવા છતાં ફરીને થાય તો એમાં અભિપ્રાય હોવો જોઈએ. અભિપ્રાય ગણતો ન હોવો જોઈએ. જ્યાં સુધી અભિપ્રાય ન બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં. સિદ્ધાંત એવો છે કે યોગ્યતા સહેજ બદલતી હોય, અગર બદલ જતા હોય इसके पहले कोई योग्यता में सुधार हो रहे और पॉसिबल नहीं है. उसका साइंस ही ऐसा है, विज्ञान ही ऐसा है. इसलिए मुमुक्ष की भूमिका में ये सब प्रयोग है, वो अभिप्राय बदलने का प्रयोग है. वेदना भी अभिप्राय बदलने का प्रयोग है. पूर्णता का लक्ष्य वो भी है. अवलोकन में भी वही काम होता है, विज्ञान में भी वही काम होता है. सभी स्टेज में अभिप्राय बदलता है और स्वरूप निश्चय में भी अभिप्राय बदलता है. अभिप्राय बदलने से योग्यता बदलती है. अभिप्राय बदले बिना योग्यता किसी की बदल सके वो परिस्थिति है ही नहीं. इसलिए हमें अभिप्राय बदलने के लिए जो कुछ करना है वो उसके लिए करना है. हम परिणाम में सुधार करते हैं, चाहेंगे, लेकिन होगा नहीं. और परिणाम जो बिगड़ता है वो बिगड़ने के बाद में तो पता चलता है, बिगड़ गया वो तो बिगड़ गया, जो हो गया वो तो नहीं हुआ, होना नहीं है, तो हो गया तो हो गया. इसलिए ये सिस्टम है काम करने की, दूसरी कोई पद्धति है ही नहीं. यही पद्धति से काम होगा. પ્રેમનો કે તો શું કે એમ જ કે શીખવાની ડ્યુટી છે તો શીખવા માટે એમ જ કે તમારે આમ કરવાનું, એમ ખોટું શું કે છે? આપણને દ્વેષ આપવાનું શું કારણ? આપણે માન શું? આપણે તો અહીંયા આપણા ગુરુ છે ને, આપણે એના શિષ્ય છીએ. એમાં આપણે માન ક્યાં રાખવાનું? એની પાસે આપણે આપણે મોટા થોડા છીએ, આપણા માનને શેષ પણ કસાય છે ને, એટલે એની સાથે લંગર લાગેલી છે અનંતાની. એ નહીં, એ હિસાબે નહીં, આકુલતાની ડિગ્રી જ એવી છે. પરંતુ એટલે આકુલતામાં એ ડિગ્રી એવી છે, અશક્યને શક્ય કરવામાં છે. આપણે શું કરીએ છીએ? કર્તૃત્વ બુદ્ધિ મેં જો અશક્ય હૈ ઉસકો સત્ય કરના હૈ, બહાર કે કામ હૈ, અપના હાથ કી તો બાજી હૈ નહીં, હમ કર સકે, ફિર ભી હમ કરના ચાહતે હૈ, ક્યો નહીં હોતા હૈ, ક્યો નહીં હોતા હૈ, ઉસકી તો આકુલતા હૈ. ઉસમે નહીં હોનો કી અનંત શક્તિ હૈ. તો બાહ્ય પદાર્થ ઉસમે આત્મા કર શકે એટલે તો કોઈ પરિસ્થિતિ નહીં. કેટલા અનંત ઉપાય કરે તો નહીં કરી શકે. अनंत पदार्थों से वो भिन्न है। हम अनंत उपाय करें तो भी हम नहीं कर सकते, उसमें ऐसी अनंत ही ताकत है, फिर भी करना चाहे तो आकुलता अनंत होगी होगी। और वो ज्ञानी कहते हैं इसका कारण वो है कि उनको जो शांति अनुभव में आती है वो आत्म शांति की बराबरी में वो बात है। तो अपन तो कहाँ से मिलान करोगे, किसके साथ मिलान करोगे, अनंति आकुलता कैसे मालूम पड़ेगी। मिलान करने के लिए शांति तो है ही नहीं, तो कहाँ से मिलान होगा। આકુલતા લાગે છે એટલું સારું છે, એ ગુડ સાઇન છે। આકુલતા છે, મોટાભાગનાને તો આકુલતા લાગતી જ નથી, કોઈને લાગે છે તો અમુક પરિણામમાં લાગે છે ને અમુક પરિણામમાં નથી લાગતી, પણ બધા જ પરિણામમાં લાગે તો બહુ મોટી વાત છે, બહુ સારી વાત છે। તો એ ક્યાંય નહીં ખરી ને થામ થાય, નહીતર અમુક પરિણામમાં આકુલતા લાગશે, ત્યાંથી ખસવા માંગશે, જ્યાં આકુલતા નહીં લાગે ત્યારે માગશે। મોટા ભાગે એ સ્થિતિ હોય છે કે અમુક પરિણામમાં જ આકુલતા લાગે, અમુક પરિણામમાં ન લાગે, તો એ હજી કાંઈ બરાબર નથી। એ તો બધાને એમ થાય છે, વિકલ્પ માત્રમાં દુઃખ, વિકલ્પ માત્ર દુઃખરૂપ આ પરિસ્થિતિ હોય તો જ વિકલ્પથી ખસીને આત્મામાં આવે છે એમ થયું છે। જરાક જોર છે, हमने तो आर्ग्यूमेंट देने का ही मना किया था, किया था कि नहीं किया, फिर क्यों आर्ग्यूमेंट देते हो, ना बोल दिया था आर्ग्यूमेंट नहीं देने का है। जो तुम आर्ग्यूमेंट देते हो वो अगला नहीं समझता है क्या, कोई समझाने का कोशिश करना है मेरा, तो आर्ग्यूमेंट क्यों देते हैं, समझाने का कोई अभिप्राय है नहीं इसमें, हम समझते हैं आप नहीं समझते हैं क्या, हम समझा दें आपको, ये बात हो गई ना, इसलिए बोला देना ही नहीं है। जो अपने से ज्यादा समझता है उसको आर्ग्यूमेंट के देने की क्या जरूरत है, वो तो देदापन हो गया, क्या हुआ हा? तो ना बोला तो सोच समझ करके ही ना बोला है ना। फिर उसमें डिसिप्लिन भी नहीं है, एक दफे बोला कि ऐसा करना फिर ऐसा ही होना चाहिए, गड़बड़ होनी नहीं चाहिए, तो उसका नाम डिसिप्लिन है। और डिसिप्लिन में रहना नहीं चाहे और हमको हमको कुछ पाना है, कहाँ पाएंगे, कैसे पाएंगे बताओ।
સ્વાભાવિક પરિસ્થિતિ હોય છે ખરી, પોતાને ગૌણ કરી શકાય છે. માનો કે એવી કોઈ શારીરિક પરિસ્થિતિ હોય, ફિઝિકલ પોઝિશન જેને કહીએ, તો પણ પરિણામની અંદર આપણે સ્વતંત્ર છીએ. જ્ઞાન છે ને એ પોતે દેહાતી સ્વરૂપ છે, અને સ્વતંત્રપણે પરિણમવું એ બંનેનો પોતપોતાનો સ્વભાવ છે. માટે આપણે જ્ઞાન સ્વરૂપી આત્મા છે. એ જ્યાં સુધી અભિપ્રાયમાં ન આવે ત્યાં સુધી ઓલો અભિપ્રાય જાય નહીં. મુમુક્ષુતાની ભૂમિકામાં અભિપ્રાય બદલાય તો જ પરિણામની અંદર યથાર્થ પ્રકારે સુધારા આવે. નહીતર ક્યારેક કોઈ કારણસર મંદતા આવી પણ પછી તીવ્રતા થઈ જાય, એ ખરો ઉપાય નથી.
પરિણામનો વિજ્ઞાન જ એવું છે કે જ્યાં સુધી અભિપ્રાય સુધરે નહીં ત્યાં સુધી પરિણામ સુધરે નહીં. એ પરિસ્થિતિમાં અભિપ્રાયના સુધારા ઉપર જ બધા પ્રયોગ થવા જોઈએ. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અભિપ્રાય પછી આમ તો બે જુદા જુદા ગુણની પર્યાય છે, પણ આખો આધાર તો ભાઈ ઉપર એટલા માટે છે કે જ્ઞાન સાધન છે, રુચિને ઉત્પન્ન કરવા વાળું પણ જ્ઞાન જ છે, કેમ કે રુચિ જરૂરિયાતમાંથી ઉત્પન્ન થાય છે, અને જરૂરિયાત જ્ઞાન વગર કેમ સમજાય? જ્ઞાનના પર્યાયો અનેક પ્રકારના છે, પણ એમાં આપણે મુદ્દાનો વિષય અભિપ્રાયનો છે. પરિણામનો સિદ્ધાંત જ એવો છે, પરિણામ યોગ્ય થવા જોઈએ અને અયોગ્ય નહીં થવા જોઈએ એવું અન્ય મતના ન્યાયશાસ્ત્રોની અંદર પણ એ વાત બધાએ સ્વીકારી છે, કેમ કે બૌદ્ધિક સ્તર ઉપર એ વાત સમજી શકાય એવી છે. પણ એનું વિજ્ઞાન જૈન દર્શન કહેવાય છે. અને મુમુક્ષુની ભૂમિકા એટલે અભિપ્રાય પલટાવવાની ભૂમિકા. દરેક સ્તરે મનુષ્યતા આરોહણ ક્રમમાં જે વિષય છે દરેક સ્તરે અભિપ્રાયમાં સ્તરે અભિપ્રાય પલટાયા વિનાનો ફરક જ નથી. પછી કોઈ વૃત્તિને દમન કરી હોય કે કોઈ યુક્તિ પ્રયુક્તિથી પરિણામને મંદ કર્યા હોય એ તીવ્ર થઈ જવા, કેમ કે અભિપ્રાય તો કર્યો છે. ટોડરમલજીએ એક દાખલો આપ્યો છે કે સંસારમાં મોટાભાગના માણસો ચોરી કરવાથી ડરે છે, પાપથી ડરે છે એમ નથી ખરેખર, પણ ચોરી કરતા પકડાઈ જાય તો દંડ મળે છે, માટે ચોરી કરતા નથી. પણ એનો અર્થ એમ નથી કે ચોરી કરવાનો અભિપ્રાય નથી, લાગ મળે તો કરે. એમને પણ અભિપ્રાય ઉપર પ્રકાશ પડ્યો. સુકાનીજીએ તો મોટા ભાગના જવાબો અભિપ્રાય પ્રધાનતાથી જ આપ્યા છે. આપણે તો બહુ સ્પષ્ટપણે એ વિષય ચર્ચામાં લઈએ છીએ કે અભિપ્રાય બદલવો જ પડશે, અભિપ્રાય બદલ્યા વિના પરિણામની અંદર યથાર્થ પ્રકારે બદલાવ આવે જ નહીં, અને બીજા પ્રકારે કોઈ પ્રયત્ન કરે તો નિષ્ફળ જાય એમાં કોઈ સવાલ જ નથી. આવી ગયું ને સાંજે આવવાનું છે. કેટલો ટાઈમ છે કોમ્પ્યુટર આવ્યા ઘરે? હે, 6 મહિનામાં તો બહુ રસ લેવાઈ ગયો. અભિપ્રાયની દ્રષ્ટિએ શું વિચાર આવ્યો? આર્થિક દ્રષ્ટિકોણ ઢીલો પડે તો એ અભિપ્રાય ઢીલો પડવાનો જરૂર કરી. કરતા બુદ્ધિ થી જ થાય છે. કરતા બુદ્ધિ તો અહંકારને ઉત્પન્ન કરે છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે ને, એ તો ઉદાસીનતાનો ક્રમ જે શરૂ થાય છે ત્યાંથી શરૂ થાય છે, વેદનાથી. કેમ કે એમાં સમજણ એ આવી કે મારું પરિભ્રમણ છે, એ કોઈ પણ ભોગે થવું છે, એ સહન ન થાય મારાથી. ત્યાંથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પછી ઉપર ઉપરની ભૂમિકામાં શરૂ થાય છે. એવો જ એક મુદ્દો વિચારવા જેવો એ છે, જે દરેક મુમુક્ષુએ વિચારવા જેવો છે, કે આપણે અહીંયા જે પ્રવેશ થયો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં, કે જ્યાં આત્મકલ્યાણની વાતો અને વિષય વિચારાય છે, ચર્ચાય છે, તો કયા કારણથી પ્રવેશ થયો આપણો? કોઈ પ્રતિકૂળતા હતી એની દૂર કરવા માટે થયો? કોઈ આપણને આ સમૂહમાં માનપાન મળે છે માટે થયો?
કઈ દુઃખ પીડ્યું માટે થયો, કયા કારણથી થયો, કે કઈ કુતુલ વૃત્તિથી આવી ગયા, કે કઈ કોઈ મિત્રો કે સગા સંબંધીના કારણે આવવાનું બની ગયું અને એમને એમ ચાલુ રહ્યું, શું કારણથી આપણે આવ્યા છીએ? એકમાત્ર આત્મકલ્યાણના કારણથી જો પ્રવેશ થયો હોય અને એકમાત્ર આત્મકલ્યાણનું લક્ષ્ય રહ્યા કરતું હોય તો આત્મકલ્યાણની જે પરિણામની શ્રેણી છે એ પ્રાપ્ત થતા વાર ન લાગે. અને એ સિવાય કોઈ પણ આવા કારણસર અહીંયા પ્રવેશ થયો હોય તો આ લાઈન હાથમાં નથી આવતી. હવે માનો કે એમ થઈ ગયો, એ તો થઈ ગયો, એ તો કઈ ન થયો થાય એવું નથી. પણ સત્સંગ યોગે માત્ર એ જ હેતુથી સત્સંગ થાય, અને જે કાંઈ કારણો હોય, અન્યથા કારણ હોય, એ પલટાઈ જાય અને માત્ર એક જ કારણ રહે કે મારે તો આત્મકલ્યાણ સિવાય મારે બીજું કાંઈ હવે કરવું નથી, અને એ લક્ષ્યથી જ મારે સત્સંગ કે જે કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવી છે એ કરવી છે, તો પણ આ લાઈન હાથમાં આવતા વાર ન લાગે. માટે જેને વાર લાગી છે અને લાગી રહી છે એ બધા મુમુક્ષુ એ તપાસવું જરૂરી છે કે આપણા પ્રવેશમાં ભૂલ થઈ છે અને હજી પણ આપણે જે લક્ષ ઉપર આવવું જોઈએ. લાગતું નથી એ વાત ચોક્કસ છે. કેમ કે જીવનો સ્વભાવ શુદ્ધ પરિણામે પરિણમવાનો છે, જીવનો સ્વભાવ અશુદ્ધ પણ પરિણામે પરિણમવાનો નથી. એટલે જો જીવ પોતે સરળ થઈને, સવળો થઈને પોતાનું કલ્યાણ કરવા માગે તો ન થાય કે વાર લાગે એવું કાંઈ નથી. અને એ જ વિષયમાં ઉપેક્ષા સેવાતી હોય અને કોઈ બીજી અપેક્ષાઓને કારણે, ઉપેક્ષા સેવાવાનું કારણ કોઈ બીજી અપેક્ષાઓ છે એ વિચારવી જોઈએ, શોધવી જોઈએ અને ફેરફાર કરી નાખવો જોઈએ. આત્મકલ્યાણ કે વિષયમાં હમ ઉપેક્ષિત હૈ, ક્યું કે કહીં ને કહીં હમારી ઓર અપેક્ષા હૈ. દેખ લેના કિસ પ્રકાર કે હમારે મેં હૈ ઓર દૂસરે મેં તો દેખને નહીં હૈ. હમકો દેખના ચાહીએ કે અગર હમ હમારે આત્મકલ્યાણ કે વિષયમાં ઉપેક્ષિત હૈ તો વો બાત અવશ્ય હૈ કે હમારી અપેક્ષા કોઈ ઓર જગ્યા હૈ, ઇસલિયે ઉપેક્ષા ચાલ રહી હૈ. હરેક કો અલગ અલગ હોતી હૈ, આપકી આપ જાનો, ખુદ કી ખુદ જાન સકતા હૈ, દૂસરા કૈસે જાન સકતા હૈ, આપકે ભીતર મેં કોણ સી અપેક્ષા છે મેરે કો ક્યાં માલુમ. હા, તો ખુદ કોઈ ઉસકા માલુમ નહીં પડે, તો અંતર ખોજ કરની પડે કે પરિણામ કહાં કહાં જાતા હૈ, ક્યાં જાતા હૈ, કૈસે જાતા હૈ, પતા ચલ જાય. જેવું વૈરાગ્યનું છે એવું જ આ છે આત્મકલ્યાણના વિષયનું.
Thank you.
કેટલા વર્ષ થયા અત્યારે? 14 વર્ષ. 15 વર્ષ પૂરા થયા. પ્રતિકૂળતા ગર્ભિત પ્રવેશ થયો હોય અને અનુકૂળતા થાય એટલે થઈ ગયું, પરિણામ ઠપ થઈ જાય અને અનુકૂળતાના ભાવ ચાલતા રહીએ તો કે તો પરિણતિ થઈ જ ગઈ હોય છે. પછી જેમ કોમ્પ્યુટરનો ઉદય આવ્યો, એમ બીજો કોઈ ઉદય આવ્યો, જે ઉદય આવે એમાં પછી તરત જ લાગુ થઈ જાય. એટલે હવે ફેરવી નાખવું પડે, બદલી શકાય છે. માર્ગે નહીં ચડવાનું આ એક કારણ છે. અન્ય પ્રકારે આ વસ્તુ ચાલે છે, યથાયોગ્ય પ્રકારે નથી ચાલતી. બસ પછી એમ જ ચાલતું. માન તો શું છે કે જેનું સમાજમાં કંઈક માનનું કોઈ કારણ હોય, એ તો માન માન સેવે. કોઈને સંપત્તિ હોય, કોઈનો મોટો કુટુંબ પરિવાર હોય, કોઈનું કુળ મોટું હોય, કોઈનું શરીરનું રૂપ હોય, કોઈનું કાંઈ હોય, પણ હવે આમાં તો કાંઈ દેખાતું નથી. કેવી રીતે માન સેવાય છે સમજાતું નથી. માનનું શું કારણ છે? કેમ બોલાવે આપણને? આપણામાં એવું શું છે બહુમાનથી બોલાવે? કંઈક હોવું તો જોઈએ ને. કોઈ પૈસાવાળો હોય, કોઈ સત્તાવાળો હોય, કોઈ રૂપાળો હોય, કોઈ બળવાન હોય, કોઈ કાંઈ હોય, કંઈ કાંઈ હોય તો માણસ અપેક્ષા રાખે. બરાબર છે, પણ આપણે આપણું તો તપાસવું રહ્યું ને કે આપણામાં એવું શું છે કે આપણે અપેક્ષા રાખીએ છીએ. કોઈ માન આપે એ તો આપણે એ પ્રકારનો ઉદય હોય તો આપે, ઉદય ન હોય તો ન આપે. એ તો પૂર્વના યશ અને અપયશ નામ કર્મનો ઉદય હોય છે એ પ્રમાણે યશ અપયશ લોકો ગાય. શું ખરાબમાં ખરાબ માણસ હોય ને એના ગાણા ગવાતા હોય, અને હારામાં હારો માણસ હોય એની નિંદા થતી હોય, તો એનો પૂર્વ કર્મનો ઉદય. મારો પ્રશ્ન બીજો છે કે આપણને અપેક્ષા રાખે છે, તમને અપેક્ષા રહી તો શું કારણ કરીએ? એવું શું લાગ્યું તમને કે મને માન મળવું જોઈએ એમ? એવું કયું કારણ છે? એ તપાસવું જોઈએ ને આપણે. તો એ જોશો તો તમને એમ લાગશે કે આપણામાં કોઈ એવું કાંઈ કારણ જ નથી કે આપણે અપેક્ષા રાખી આવે. આ તો ફાલતુની જ આપણે મફતની જ અપેક્ષા રાખીએ છીએ એના જેવું થઈ ગયું. આ તો સામે પક્ષે વાત હતી કે ભાઈ પોતાએ શા માટે અપેક્ષા રાખવી જોઈએ, એવું શું કારણ છે? અને જે કારણથી અપેક્ષા રાખતા હોય એ આપણું સ્વરૂપ છે કે એ પરપદ છે કે એ સ્વપદ છે, પછી આગળ વિચારવાનું રહે છે કે ભાઈ આ કારણથી મને અપેક્ષા રહે છે. પછી સ્વપદ છે કે પરપદ છે એનો, પરપદ હોય તો આપણે ખોટો અહંકાર કરીને માન સેવાવાળાની એવી ગતિ થાય છે ગુરુદેવના ભાષામાં કહીએ તો મફતમાં મૂળામાં વેચાય. ઘણા જીવો બહુ અભિમાની નથી હોતા, અભિમાન અભિમાન અભિમાનમાં જ ફરતા હોય. અને હાલચાલમાં એવી રીતે આમ હાલતા હોય અહંકારથી. હા, શું થાય? જાય વનસ્પતિમાં, મફતમાં મૂળા આવેલા શાક આટલું તમે લીધું, પચાસ રૂપિયાનું, તો બે મૂળા મફતમાં લઈ જાઓ. આમ અંદર ભાઈ સાહેબ બેઠા હોય, હા, આ હાલત થાય. માનવાળાને તો અપમાનમાં અપમાન, વધારેમાં વધારે અપમાન થાય એવી સ્થિતિ થાય. સંસ્કાર કામ કરતા હોય છે. કારણ અભિપ્રાયમાં ખેત કેવો થાય, હળવાશથી નહીં લેવા બોલું.
ખેત
खाने के बाद saltos.
Mm-hmm.
કુતુલ વૃત્તિ છે આપણું શું કામ છે जहाँ रस रस है वहाँ परिणाम जाएगा रुचि जैसी है वैसा होता है परिणाम કેમ નથી ગમતો શું કરવું પડે ને સમજણ ને લાગુ કરવું જોઈએ વ્યવહારિક ઉદય છે અને પારમાર્થિક વસ્તુ સ્થિતિ છે ઉદય વ્યવહારિક છે અને વસ્તુ સ્થિતિ જે પારમાર્થિક છે એ લાગુ કરવી જોઈએ ઉદયની જે કલ્પના છે એ જે સાચી લાગે છે એ કલ્પના લાગે કલ્પના કલ્પના લાગે નહીતર સાચો લાગે
ની બાબતમાં ક્યાં પહેરવાને ક્યાં નહીં, બૂટ પહેરવા કે ચપ્પલ પહેરવા કે ફેરફાર થઈ ગયો, બૂટને વધારે ખાંચવવા માટે એવી રીતે એવી રીતે થઈ જાય.
ભયના પરિણામ તે આત્મબુદ્ધિ તો છે.
બપોર સુધીમાં ઘણા થઈ ગયા.
ખેત થાય સારી વાત છે, જેટલો ખેત વધારે થાય એટલી સારી વાત છે. એમ કે અભિપ્રાય બદલાય વગર તો જાશે નહીં, પણ મોડા થોડા પડે તો સારું છે. એવું લાગવું જોઈએ કે આ પરિભ્રમણનું કારણ છે, બહુ મોટું નુકસાન છે, અધોગતિનું કારણ છે. પરિભ્રમણમાં પણ અધોગતિનું કારણ છે, એ વિસ્મરણ ન થવું જોઈએ.
પરિભ્રમણ સાથે લિંક અપ નથી થતું. મારે નુકસાન એમ થાય કે નુકસાન છે મને, પરિભ્રમણનો યાદ નથી
થવું જોઈએ. યાદ આવવું જોઈએ, દેખાવું જોઈએ પરિભ્રમણ. એમાં બહુ દ્રઢ થઈ ગયું છે. પારકી ચીજ ને પોતાની કરવી તો અપરાધ તો છે જ ને. કોઈ ક્યાંથી આવ્યું છે, કોઈ ક્યાંથી આવ્યું છે, ક્યાં જશે ખબર નથી. ક્યાંથી આવ્યું એ ખબર નથી, ક્યાં જશે એ ખબર નથી. ઘણો વેગ છે જેની અંદર.
અમુક તો પોતા પણ પછી એમ થાય કે હું મુમુક્ષુ તરીકે લઈશ ને, એ રીતે પોતા પણ થઈ જાય છે એની આડમાં.
નહીં કઈ બાનું પકડવું જ નહીં, એક બાનું ન પકડવું.
પરલક્ષ થાય છે એમ, અથવા ક્યારેક જે બધી વાત પોતા ઉપર ઉતારવી જોઈએ અથવા પોતામાં એ આ પ્રકાર કેવી રીતે ચાલે છે એ રીતે બધી વાત નથી રહેતી, એમાં ફક્ત ક્યારેક સાંભળવાનું બની જાય છે, ફક્ત સાંભળવાનું બની જાય એવો પ્રકાર બને છે સત્સંગ દરમિયાન. અથવા તો એવા કોઈ દોષિત પરિણામની વાત આવી હોય સત્સંગમાં તો બીજા મુમુક્ષુ ઉપર ધ્યાન જાય એ પ્રકારે પરલક્ષ થાય છે.
બે દિવસ પહેલા ચર્ચા થઈ હતી
જી,
ફરીને
જી બસ
યાદ અપાવવા જેવું છે.
હા જી,
આપણે અહીંયા પ્રવેશ શું કરવા પડ્યો, દરેકને આ લાગુ પડે છે કે આપણે અહીંયા આવ્યા આવીએ છીએ, શું કરવા શું કરવા અહીંયા પ્રવેશ કર્યો છે આપણે. આખી દુનિયા પડી છે અને એમાં ધર્મના ક્ષેત્રે ઘણા છે, અહીંયા શું કરવા આવ્યા છે. જો આપણે આત્મકલ્યાણના હેતુથી ન આવ્યા હોય તો જ આ બધી ગડબડ થાય.
બરાબર,
આત્મકલ્યાણના હેતુથી આવ્યા હોય તો વાત બીજી જ બને છે.
બરાબર,
ફરીની એ વાતને
જી,
બીજા હેતુથી અવાણું હોય, બીજા કારણથી અવાણું હોય, બીજા પ્રસંગથી અવાણું હોય, ગમે તે પ્રકાર ભેજો હોય, હવે એ પથ્થરવી નાખવો પડે.
બરાબર,
નહીંતર કોઈ રીતે લાઈને નહીં ચડે. આપણે દેવ કહેતા રહેશું
હાજી
અને એ પાછાથી આકર્ષે, આપણે કહેતા રહેશું ને પાછાથી આકર્ષે, નિવેડો નહીં આવે. એટલે અત્યાર સુધીનો સમય નકામો ગયો, હવે પ્રવેશ કાળમાં આવી જાઉં ફરીને. યથાર્થ પ્રવેશ કાળ વિના ગાડી પાટે નથી ચડતી. સાંભળવું ગમે અને આપણે સાંભળી લઈએ એ કર્ણપ્રિયતાનો વિષય થઈ જાય, પછી પરલક્ષ થાય, કંઈક બીજું થાય, ત્રીજું થાય, આ બધી ગડબડ છે એમાંથી થાય, તો મૂળમાં ભૂલ કરી છે.
બરાબર,
શરૂઆત બીજી રીતે થઈ છે દરેકે. પછી આ પ્રકાર થતો હોય કે આ પ્રકાર થતો હોય કે એવો બીજો પ્રકાર થતો હોય, જેની જેવી અયોગ્યતા, બધાની અયોગ્યતા વિભિન્ન પ્રકારની છે અને બધા એના વિભાવ વિભિન્ન પ્રકારના છે. આ જરૂરી બહુ છે. ત્યાં સુધી કોઈ રીતે મુમુક્ષુતાની જે લાઈન પકડવી છે એ નહીં આવે, યથાર્થ લાઈન નહીં આવે તો જ્ઞાન દશા સુધી પહોંચવાની કોઈ પરિસ્થિતિ જ નથી. આમ નામ સમય નીકળી જશે, આયુષ નીકળી જશે. કેમ કે એક તો બહુ મોડું થયું છે,
બરાબર,
જરાય એવું લેવાની જરૂર નથી કે હજી આપણી પાસે વખત છે. નાનાભાઈ વાત કરતા હતા કે આપણા મિત્રને 28-29 વર્ષનો હતો, એક દિવસ કમરમાં દુખાવો થયો, બીજે દિવસે તાવ આવ્યો અને ત્રીજે દિવસે સવારમાં વાત પૂરી થઈ ગઈ. યુવાન માણસ જ તે 28-29 વર્ષનો. એ તો બધા બાના છે, આયુષ પૂરું થાય એટલે એ તો લાલ ચણોથી જેવું શરીર હોય, હા, અને એમને બેઠા બેઠા બી હોય. એકદમ તંદુરસ્તમાં તંદુરસ્ત માણસ દેહ છૂટતા વાર નથી લાગતો, કામ રહી જાય. બહુ મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે એમ સમજીને પણ એ વખત શરૂઆત યથાર્થ પ્રકારે થવી જરૂરી છે. જ્યાં સુધી શરૂઆત યથાર્થ પ્રકારે નહીં થાય ત્યાં સુધી બધું યથાર્થ પ્રકારે સાધન નહીં થાય. કોઈ હવે એક વખત ત્યાં આવવાની જરૂર છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર આપણે એ અપેક્ષા રાખીએ કે કોણ હવે પહેલી વાત કરે છે કે મારી શરૂઆત થઈ છે અને મારા પરિણામ ફેર્યા છે.
આપણે જઈએ છે મીન્સ હજી તો ઘણો ટાઈમ બાકી છે એવી રીતે ભય છે અંદરમાં, થાય એનો ભય નથી લાગતો.
ખાઈ પીને આરામથી સુઈ જઈએ છે, ભય લાગવો જોઈએ? ઘણો ભય લાગવો જોઈએ તો જ કામ થશે ને નહીં થાય.
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હતી ત્યારે અંદરમાં થતું હતું કે બપોરનો સત્સંગ મારો વયો જશે, તો એ રીતે અંદરમાં થતું હતું. મીન્સ એની આકુલતા થતી હતી કે વયો જશે તો, વયો જશે તો એ રીતે. પપ્પા પછી ઘરે આવે બહાર જઈને પછી તો હું પપ્પાને જ ચોટી જાઉં, આવે ને અંદર એટલે ઘરની અંદર આવે એટલે પછી પપ્પા પ્રત્યે તીવ્ર મમત્વ છે અને મમ્મી પ્રત્યે દ્વેષના પરિણામ છે.
કેમ કેમ મમ્મી કોકની છે તારી નથી? પરને ક્યાં જવું છે એ વિચારવાનું, આપણે ક્યાં જવું છે?
આજે સાંજે પપ્પા લોકો જતા હતા ને અમારા ઘરે, એક નાનું કૂતરું છે ગલુડ્યું છે, તો એને પગમાં વાગી ગયું. એટલે મને આ મને છે ને નાના ગલુડિયા બહુ ગમે છે ભાઈ, એટલે ત્યારે એને પગમાં વાગ્યું ને પપ્પાએ આવીને કીધું, તો તરત આમ થવા માંડ્યું કે પપ્પાએ કેમ આમ કર્યું હશે, જોયું નહીં હોય એમ. પછી અંદરમાં આમ થતું હતું, પહેલાં મને લાગતું હતું કે મને ગલુડિયા પ્રત્યે રસ નથી, પછી પણ આમ ખબર પડી કે ગલુડિયામાં રસ છે. પછી ઓલું ગલુડિયું આવ્યું ને એટલે એ ઊભું થઈ ગયું, તો આમ અંદરમાં સરસ લાગવા માંડ્યું કે હા એ ઊભું થઈ ગયો. પછી મને ગલુડિયા પ્રત્યે રસ છે આજે સાંજે પકડવાનું મળ્યું.
શું કરવા પછી પૂછો શું કરવું તપાસ કરી શું કરવાનું
વૈશી પપ્પાએ આવીને કીધું તારે પોતે આવીને કીધું કે આ ગલીડિયાનું પગ વહેવું જોઈએ
તને રસ શું કરવા આવ્યો
વૈશી મને ખબર નહોતી અને મને ગલુડિયા પ્રત્યે રસ હતો મને એ પહેલાં નહોતી ખબર કે મને ગલુડિયા ગમે છે વૈશી સાંજે ઊભું છું અને ગમ્યું ને મને વૈશી એના ઉપરથી મને ખબર પડી કે મને ગલુડિયા ગમે છે
શું કરવા થઈ જોઈએ જોવાનું
પૂરું નથી થયું અને આવવામાં કદાચ લેટ થશે મને એટલે એને કીધું કે હું લગભગ બાર પછી એના સર સાથે મેં વાત કરી અને સર હતા સાથે ફોન ઉપર એટલે પછી હું બધી ઇન્ક્વાયરી કરવા માંડ્યો એની સરને કેમ મોડું થવાનું છે બધા છે કે નથી એમ કરીને બધી પૂછપરછ કરતો હતો તો એ દરમિયાન એમ હું લાગ્યું મને કે હું કેમ આટલી બધી પૂછપરછ કરું છું એ વખતે ભાઈશી એક શંકાના પરિણામ થયા હતા કે ભાઈ એ લોકો સ્કૂલમાં નહોતા બીજા કોઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈને ગયા હતા એ લોકોને કંઈક કોમ્પિટિશન હશે આજે એટલે એમાં મમત્વના પરિણામને બધું પકડમાં આવતું હતું એ વખતે ભાઈશી ફોન પર વાતચીત કરતા કરતા ખ્યાલ આવ્યો કે કેમ આટલા બધા પ્રશ્નો પૂછાય છે મારાથી કેમ હું પૂછું છું બીજા માટે તો કાંઈ હું પૂછતો નથી બાજુવાળા માટે નથી પૂછતો કાંઈ તો એ વખતે આ પ્રકારે મમત્વના પરિણામ દેખાતા હતા એ વખતે ભાઈશી કોઈ એવી રીતે એ વાતચીત કરતી વખતે કર્યા પછી એવી રીતે કોઈ પરિભ્રમણ સાથે કોઈ મારું અનુસંધાન નહોતું કર્યું મેં ફોન મૂકી દીધા પછી હું પાછો જે કમ્પ્યુટરના કામમાં લાગેલો એ કામમાં હું લાગી ગયો પાછો એ પ્રમાણે બન્યો પછી બપોરે પાછો 12 વાગે આસપાસ ફોન આવ્યો કે હજી મને લેટ થશે એના સરનો ફોન આવ્યો સામેથી 12:30-1 કલાક લગભગ આવ્યો હશે એટલે પછી ત્યારે થોડોક પરિણામ સંભાળેલા એમ કે પછી એટલે પછી ખાલી એને અમસ્ત કીધું કે ભાઈ જેમ બને એમ વહેલા મૂકી જજો એમ એ કહેતા હતા કે તમે આવીને લઈ જશો એટલે મેં ના પાડી એને કે ના હું નહીં આવી શકું તમે આવીને મૂકી જજો ઘરે એમ કરીને કીધું પછી ભાઈ શ્રી એ વખતે હું એક એવો પ્રયાસ કરેલો કે માનો કે કાંઈ બી થઈ ગયું પૂજાને XYZ તો શું મારા પરિણામ પર અસર આવે છે એમ કરીને એવા કોઈ પ્રસંગને સામે લાવીને વિઝ્યુલાઇઝ કરીને હું જોતો હતો ત્યારે એવું ભાઈ શ્રી સ્પષ્ટપણે ખ્યાલમાં આવતું હતું કે અંદર કોઈ લાગણીના પરિણામને કોઈ વાત ટચ થતી હોય એવું લાગ્યું અંદરમાં ત્યારે એમ થતું હતું કે મમત્વ કેટલું બધું પડ્યું છે અંદરમાં હજી
મમત્વ સમજાવવું જોઈએ અને મમત્વને કારણે થતી આકુળતા પણ
હાજી
અનુભવ આવી જોઈએ
બરાબર
તો કંઈક પ્રયત્ન થાય
હાજી
પૂછી જો કે બધા નીકળી ગયા છે કે નથી નીકળ્યા શું છે કેમ હજી આવી નથી 2:15 થઈ ગયા તો પણ એટલે ત્યારે એ વખતે એમ સ્પષ્ટ દેખાતું હતું કે પૂજા પ્રત્યેના પરિણામ ખેંચાવા માંડ્યા છે એકદમ એમ ત્યારે જોવાનો બી પ્રયાસ કર્યો પણ એ જાણે કે બધી વાત ફેલ જતી હોય ને ઓલ આના પ્રત્યેના પરિણામ મુખ્ય થતા હોય એમ સ્પષ્ટ રૂપે એ વખતે દેખાતું હતું કઈ કોઈ વાત હું લાગુ નહોતી કરી શકતી એ ભય જે મને અંદર ગરી ગયો હતો એ વખતે રેપ બાબતનો, મેં કીધું આટલું બધું મોડું કેમ થયું એમ, એ બાબતનું. એટલે એ જે ભય મને, એ ભય મુખ્ય થતો હતો મારાથી એ વખતે.
મમત્વને ભય થાય એને તો, તમને રાગ છે એને તો દ્વેષ છે. કેમ દ્વેષ કેમ થાય? રાગ થાય છે આટલું બધું. તીવ્ર મમત્વ એટલે ભય થાય.
વૈશ્ય આખા દિવસમાં આવી રીતે બેસવાનું થાય છે, બપોરના એક કલાક, સવારે એક કલાક, કમર ઉપર વધારે પ્રેશર અને દુખાવો રહે, ત્યારે એવું સાંજે એવું આજે લાગતું હતું કે કમર આજે વધારે દુખે છે. અને એવું લાગતું હતું કે જેટલું મારાપણું મને વધારે લાગે છે કે મને દુખે છે, મને દુખે છે, એમ જેટલું આવતું હતું અંદરથી, એટલી આકુલતા બી વધતી હતી મારી અંદરથી. ત્યારે એમ થતું હતું કે હું શા માટે કરું છું આ મમત્વ, જ હું શા માટે કરું છું દેહ માટે, કે જેમાંથી આ બધી આકુલતા નિરંતર ઊભી થયા કરે છે. એને કારણે પછી જ્યારે ટેકો દઈને બેસવાનું થાય ત્યારે રાહત અનુભવાય, થોડુંક રિલીફ થાય અંદરમાં, એ પ્રકારના ફિલિંગના પરિણામ ચાલે એવી રીતે. પણ આજે એવી રીતે લાગતું હતું કે જેટલું મારાપણું જોરથી થાય છે એટલી આકુલતા બી વધે છે એ વખતે, તો અંદરથી વાતનો નિષેધ આવતો હતો કે આપણે આ છોડી દેવું જોઈએ, આપણે શા માટે આટલી વિપરીતતામાં ચાલીએ છીએ અથવા કરીએ છીએ એવી રીતે.
અત્યારે સત્સંગમાં તો બજારમાં જે બે ત્રણ કામ માટે ગયો, એમાં ઓલા ભાઈ મળ્યા ને એમાં જરા જે વાર લાગતી હતી, ટાઈમ જોતો હતો હું તો, ટાઈમ જતો જતો હતો, મારે જમવાનું બાકી હતું, ભૂખ મને લાગી હતી,